નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠિમાં આપનું સ્વાગત છે. આજે આપણે લગભગ 2500 વર્ષ પાછળ જઈ રહ્યા છીએ પ્રાચીન ગ્રીસમાં.
હા, બહુ જૂની વાત છે.
અને મળી રહ્યા છીએ એક એવા વિચારકને જેમણે શું કહેવાય પોતાના સમયની જે માન્યતાઓ હતી, ખાસ કરીને ધાર્મિક, એને પડકારવાની હિંમત કરી. એમનું નામ છે ઝેનોફેનિસ ઓફ કોલોફોન. એક કવિ, ફિલોસોફર અને સાથે સાથે સમાજ વિવેચક પણ, જેમણે પશ્ચિમી વિચારધારા પર ઊંડી છાપ છોડી છે.
ખરેખર ઝેનોફેનિસનું મહત્વ જરાય ઓછું ના ગણાય. તમે જુઓ, એ એવો સમય હતો જ્યારે દેવતાઓની કલ્પના કેવી હતી, એકદમ માણસો જેવી જ.
હા, બરાબર.
એમની વાર્તાઓ જ સમાજનો આધાર હતી એમ સમજો. અને ત્યારે ઝેનોફેનિસે તર્કના આધારે સવાલો ઊભા કર્યા.
કેવા સવાલ?
એમણે પૂછ્યું કે ભાઈ, આ દેવતાઓ ખરેખર આપણા જેવા જ દેખાય છે? શું એમને ગુસ્સો આવે, ઈર્ષ્યા થાય? અને બીજું કે આપણને જે જ્ઞાન છે એ શું પૂરેપૂરું છે? શું આપણે બધું જાણીએ છીએ?
અચ્છા,
આ પ્રશ્નો જ મતલબ એમને પશ્ચિમી ફિલોસોફીના શરૂઆતના ક્રાંતિકારી વિચારકોમાં સ્થાન અપાવે છે. તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે આ ભ્રમણ કરનાર કવિના વિચારો આટલા વર્ષો પછી પણ કેમ આટલા મહત્વના છે.
બરાબર. તો ચાલો પહેલા એ સમયને સમજીએ. ઝેનોફેનિસ ક્યારે હતા? ઈસવીસન પૂર્વે 6ઠી સદીનો મધ્યભાગ અને 5મી સદીની શરૂઆત, એટલે કે આશરે 570 થી 478 BCE.
હા,
ગ્રીસનો આર્કેઇક યુગ કહેવાય છે. આ કેવો સમય હતો? શું ખાસ હતું એ સમયમાં?
જો આ એક જબરદસ્ત ઉથલપાથલનો સમય હતો, પરિવર્તનનો સમય. ગ્રીક શહેરો નવી નવી વસાહતો સ્થાપી રહ્યા હતા, વેપાર ખૂબ વધી રહ્યો હતો,
એટલે દુનિયા જાણે નાની થઈ રહી હતી.
હા, કહી શકાય. જુદી જુદી સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવી રહી હતી. પણ બૌદ્ધિક રીતે જે મોટો ફેરફાર હતો ને, એ હતો કે દુનિયાને સમજવા માટે જે જૂની પૌરાણિક કથાઓ હતી,
દેવતાઓની વાર્તાઓ, દંતકથાઓ,
જેને મિથોસ કહે છે,
બરાબર,
એ મિથોસને બદલે હવે લોકો તર્ક, નિરીક્ષણ, કુદરતી કારણો એટલે કે લોગોસ, એના પર ભાર મૂકવા લાગ્યા હતા. એની શોધ શરૂ થઈ રહી હતી.
એટલે લોકો હવે વાર્તાઓથી આગળ વધીને આવું કેમ અને આ કેવી રીતે થયું એવા પ્રશ્નો પૂછતા થયા.
બરાબર સમજ્યા. અને ઝેનોફેનિસ પોતે ક્યાંના હતા?
આયોનિયાના કોલોફોન શહેરના એશિયા માઇનોરના પશ્ચિમ કિનારે આવેલું.
અને આ જે આયોનિયાનો વિસ્તાર હતો ને, એ સમયે બૌદ્ધિક ગતિવિધિઓનું, ફિલોસોફીનું, વિજ્ઞાનનું એકદમ ધમધમતું કેન્દ્ર હતું. વિચારોની આપલે માટે બહુ સારું વાતાવરણ હતું ત્યાં.
પણ પછી કંઈક થયું ને, ફારસી આક્રમણ.
હા, એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. ઈસવીસન પૂર્વે 546ની આસપાસ ફારસી સામ્રાજ્યએ આયોનિયા પર હુમલો કર્યો
અને એના કારણે એમને કદાચ પોતાનું ઘર કોલોફોન છોડવું પડ્યું અને પછી શરૂ થયું એમનું ભ્રમણ.
હા, એવું લાગે છે. એમના પોતાના લખાણોમાં જ ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે લગભગ 67 વર્ષ.
67 વર્ષ?
હા, 67 વર્ષ એક પ્રવાસી બૌદ્ધિક તરીકે ભટકતા રહ્યા. ગ્રીસની મુખ્ય ભૂમિ હોય, સિસિલી હોય, દક્ષિણ ઇટાલી, જેને મેગ્ના ગ્રેસિયા કહેતા, આ બધા વિસ્તારોમાં ફર્યા. અને આટલા લાંબા પ્રવાસે શું કર્યું? એમને જાત જાતના રિવાજો, અલગ અલગ માન્યતાઓ, દેવતાઓની જુદી જુદી કલ્પનાઓ જોવાનો મોકો મળ્યો
અને એનાથી એમની પોતાની પરંપરાઓ પર સવાલ ઉઠાવવાની દ્રષ્ટિ વધુ મજબૂત બની હશે, નહીં?
ચોક્કસ. કારણ કે તમે જ્યારે બીજું જુઓ છો ત્યારે તમને પોતાના વિશે વિચારવાની પ્રેરણા મળે છે.
એટલે તેઓ કોઈ એક જગ્યાએ બેસીને ભણાવનારા ફિલોસોફર ના હતા, જેમ કે પછીથી આપણે પ્લેટો કે એરિસ્ટોટલ વિશે જાણીએ છીએ.
ના ના, એમની રીત અલગ હતી. તેઓ તો જાહેર મેળાવડા હોય, કોઈ ઉત્સવ હોય કે પછી સિમ્પોઝિયા, એટલે કે એ સમયના જે ભોજન સમારંભો થતા,
અચ્છા,
ત્યાં પોતાની કવિતાઓ ગાઈને કે સંભળાવીને પોતાના વિચારો લોકો સુધી પહોંચાડતા, એક રીતે કહીએ તો પરફોર્મિંગ ફિલોસોફર હતા.
વાહ. અને બીજું કે તેઓ 90 વર્ષથી વધુ જીવ્યા, એ સમય માટે તો અસાધારણ કહેવાય.
ખરેખર અસાધારણ. અને આટલા લાંબા આયુષ્યને કારણે એમને પેઢીઓ સુધી પોતાના વિચારો ફેલાવવાની અને કદાચ બદલાતા સમયને જોવાની પણ તક મળી.
તો આટલું લાંબુ જીવન, આટલું ભ્રમણ, આ બધા પછી એમના મુખ્ય વિચારો કયા હતા જેના કારણે આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ? પેલી દેવતાઓ વિશેની ટીકાથી શરૂ કરીએ, જે સૌથી વધુ જાણીતી છે.
ચોક્કસ. ઝેનોફેનિસનો જે સૌથી શું કહેવાય ધારદાર વિચાર હતો, એ હતો દેવોના માનવ સ્વરૂપીકરણની ટીકા એન્થ્રોપોમોર્ફિઝમ જેને કહીએ,
એટલે કે દેવોને માણસ જેવા ગણવા.
હા, એમણે જોયું કે ગ્રીક લોકો એમના દેવતાઓને બિલકુલ માણસો જેવા જ કલ્પતા હતા, દેખાવમાં, સ્વભાવમાં અને ખરાબ બાબતોમાં પણ.
ખરાબ બાબતો એટલે?
એટલે પેલું હોમર અને હેસિયોડ જેવા મોટા કવિઓએ પણ દેવતાઓને કેવા બતાવ્યા, ઈર્ષ્યા કરતા, લડાઈ ઝઘડા કરતા, જૂઠું બોલતા, ચોરી કરતા, અરે વ્યભિચાર કરતા પણ.
ઓહ,
ઝેનોફેનિઝને આ વાત બહુ ખૂંચી. એમને લાગ્યું કે આ તો દેવતાઓનું અપમાન છે, દેવતાઓ આવા ના હોઈ શકે.
અને આ માન્યતાને પડકારવા માટે એમણે પેલી પ્રખ્યાત દલીલ કરી હતી ને, પ્રાણીઓવાળી.
હા હા, એ જ એમની સૌથી જોરદાર દલીલોમાંની એક. એમણે કહ્યું કે જરા વિચારો, જો બળદ, ઘોડા કે સિંહ પાસે માણસો જેવા હાથ હોત અને તેઓ આપણી જેમ ચિત્રો દોરી શકતા હોત તો શું થાત?
તો શું થાત?
તો ઘોડા પોતાના દેવોને ઘોડા જેવા ચિત્રત અને બળદ પોતાના દેવોને બળદ જેવા.
વાહ, શું તર્ક છે.
એટલું જ નહીં, એમણે આગળ કહ્યું કે જુઓ, ઇથિયોપિયન લોકો એમના દેવોને કેવા કલ્પે છે? કાળા અને ચપટા નાકવાળા. જ્યારે ઉત્તરના થ્રેસિયન લોકો એ એમના દેવોને ભૂરી આંખો અને લાલ વાળવાળા કલ્પે છે.
એટલે કે આપણે જેવા છીએ તેવા જ દેવતાઓને બનાવી દઈએ છીએ. આપણે દેવતાઓને નથી સમજતા, પણ આપણી પોતાની જ છબી એમના પર થોપી દઈએ છીએ.
બિલકુલ, મુદ્દો એ જ હતો. આ ખાલી મજાક નહોતી, આ બહુ ઊંડો ફિલોસોફિકલ પોઈન્ટ હતો. એ બતાવતું હતું કે દૈવી તત્વ વિશેની આપણી જે સમજ છે ને, એ આપણી પોતાની માનવીય મર્યાદાઓથી બંધાયેલી છે. એ વાસ્તવિકતા ઓછી અને આપણો પોતાનો અહંકાર વધુ છે એમાં. આ વિચાર તો એ સમયની ધાર્મિક કલ્પનાના મૂળ પર જ ઘા કરતો હતો.
તો જો દેવતાઓ માણસ જેવા નથી તો પછી કેવા છે? શું ઝેનોફેનિસે એનો કોઈ જવાબ આપ્યો, કોઈ વિકલ્પ આપ્યો?
હા, આપ્યો. એમણે જે પરંપરાગત ઘણા બધા દેવોની માન્યતા હતી એની સામે એક ક્રાંતિકારી વિચાર મૂક્યો. એક જ દેવ છે, સર્વોચ્ચ દેવ.
એક જ?
હા, એક. અને આ દેવ હોમરના દેવો જેવો નથી. એ શરીર કે વિચારમાં માણસ જેવો બિલકુલ નથી. એ શાશ્વત છે, એ બદલાતો નથી, અચળ છે. અને એ કોઈ શારીરિક કામ કરતો નથી, પણ ખાલી પોતાના વિચાર માત્રથી, મનના વિચારથી આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે.
અચ્છા, એટલે કોઈ મૂર્તિ નહીં, કોઈ માનવીય લાગણીઓ નહીં,
કશું જ નહીં. આ એક અત્યંત અમૂર્ત, બૌદ્ધિક અને નૈતિક રીતે ખૂબ ઉચ્ચ કક્ષાના દેવની કલ્પના હતી. અને આણે પછીથી જે એકેશ્વરવાદી વિચારો આવ્યા અને તત્વમીમાંસા એટલે કે મેટાફિઝિક્સના જે વિચારો આવ્યા, એના માટે જાણે રસ્તો ખોલી આપ્યો.
આ તો બહુ મોટી વાત થઈ. દેવતાઓ સિવાય એમણે જ્ઞાન વિશે પણ કંઈક મહત્વનું કહ્યું હતું, ખરું ને? પેલું સંશયવાદ જેવું.
હા, એ એમનું બીજું મોટું યોગદાન જ્ઞાનમીમાંસાના ક્ષેત્રમાં, જેને એપિસ્ટમોલોજી કહીએ. ઝેનોફેનિઝ પશ્ચિમી ફિલોસોફીમાં સંશયવાદ એટલે કે સ્કેપ્ટિસિઝમના શરૂઆતના હિમાયતીઓમાં ગણાય છે.
સંશયવાદ એટલે?
એટલે શંકા કરવી. પણ કેવી શંકા? એમણે એક ભેદ પાડ્યો. એક તરફ છે નિશ્ચિત દૈવી સત્ય, જેને કદાચ એપિસ્ટીમે કહી શકાય, જે કદાચ ભગવાન જ જાણે છે. અને બીજી તરફ છે આપણે માણસોના મંતવ્યો, આપણી માન્યતાઓ, આપણા અંદાજો, જેને ડોક્સા કહેવાય.
ઓહ, એટલે કે આપણે માણસો ક્યારે ખાતરીથી ના કહી શકીએ કે આ જ સત્ય છે.
ઝેનોફેનિઝના મતે ખાસ કરીને દેવતાઓ કોણ છે, બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે, આવી ગહન બાબતો વિશે માણસ ક્યારેય સંપૂર્ણ ખાતરી સુધી નથી પહોંચી શકતો. આપણે પ્રયત્ન કરી શકીએ, શોધી શકીએ, કદાચ સત્યની વધુને વધુ નજીક જઈ શકીએ, પણ છેલ્લે આપણી પાસે જે હોય છે એ સંપૂર્ણ જ્ઞાન એપિસ્ટીમે નથી હોતું. એક પ્રકારની માન્યતા કે અભિપ્રાય, ડોક્સા જ હોય છે.
એટલે એમણે કહ્યું કે,
એમણે તો ત્યાં સુધી કહ્યું કે માની લો કે કોઈ માણસ અકસ્માતે સાવ સાચી વાત કહી પણ દે તો પણ એને પોતાને ખબર નહીં હોય કે એણે જે કહ્યું એ જ સત્ય છે.
અરે બાપરે, આ તો બહુ જ આમ નમ્રતાવાળી વાત કહેવાય. એ સમયે જ્યારે ઘણા વિચારકો મને સત્ય મળી ગયું એવો દાવો કરતા હશે ત્યારે આવી વાત કરવી?
ચોક્કસ, એ સમયે આ બહુ મોટી વાત હતી. માનવીય જ્ઞાનની મર્યાદાઓનો સ્વીકાર હતો આ. પણ આનો મતલબ એ નહોતો કે પ્રયત્ન જ ના કરવો. ઉલટાનું, એમણે કહ્યું કે સતત શોધતા રહેવું, પૂછપરછ કરતા રહેવું, એનાથી આપણી સમજણ સુધરે છે. અને આ સિવાય તેઓ કુદરતનું નિરીક્ષણ પણ બહુ બારીકાઈથી કરતા હતા.
હા, પેલી અશ્મિભૂત અવશેષોવાળી વાત, ફોસિલ્સ, એ ખરેખર બહુ રસપ્રદ છે.
હા, એમને પોતાના પ્રવાસો દરમિયાન પર્વતો ઉપર કે ખાણોમાં માછલીઓ અને બીજા દરિયાઈ જીવોના પથ્થર જેવા બની ગયેલા અવશેષો મળ્યા.
અને એના પરથી એમણે શું તારણ કાઢ્યું?
એમણે તારણ કાઢ્યું કે આ જમીન જે આજે પર્વત છે તે ભૂતકાળમાં ક્યારેક સમુદ્ર નીચે હશે, અને કદાચ પૃથ્વી પર સમયાંતરે આવા મોટા ફેરફારો થતા રહ્યા છે. જમીન પાણી બની જાય, પાણી જમીન બની જાય, અને આ કોઈ દેવતાની વાર્તા પરથી નહોતું કહ્યું એમણે.
ના, સીધું નિરીક્ષણ અને તર્ક.
બરાબર, આ વૈજ્ઞાનિક વિચારસરણીનો એકદમ શરૂઆતનો નમૂનો છે.
અદ્ભુત. અને એમણે તો સમાજ પર પણ ટીકા કરી હતી ને, પેલું ખેલકૂદ વિશે.
હા હા, એ પણ બહુ મહત્વનું છે. એમણે કહ્યું કે આ ઓલિમ્પિક રમતોના જે વિજેતાઓ છે એમને આટલું બધું માન સન્માન અને ઇનામો મળે છે, એના કરતાં સમાજને શાણપણ અને બુદ્ધિની વધારે જરૂર છે.
એટલે કે ખેલાડીઓ કરતાં કવિઓ અને વિચારકો વધુ મહત્વના છે.
હા, એમનો મુદ્દો એ હતો કે કવિઓ અને વિચારકો સમાજને નૈતિક અને બૌદ્ધિક રીતે આગળ વધારે છે, જ્યારે શારીરિક તાકાત તો ક્ષણિક છે અને એનાથી સમાજનું કાયમી ભલું ઓછું થાય છે. હવે વિચારો, ગ્રીક સંસ્કૃતિમાં જ્યાં ઓલિમ્પિક વિજેતાઓને લગભગ દેવતા જેવા માનવામાં આવતા, ત્યાં આવું કહેવું એ કેટલી મોટી વાત હતી.
સાચી વાત, પ્રસ્થાપિત મૂલ્યોને સીધો પડકાર હતો.
બિલકુલ.
તો આ બધા વિચારો એમણે ક્યાં રજૂ કર્યા? મતલબ એમની કોઈ ચોપડીઓ, લેખો શું મળે છે આપણને?
જુઓ, દુર્ભાગ્યે એમની કોઈ પણ કૃતિ આખી નથી મળી આપણને. જે પણ છે તે પછીના લેખકો આવ્યા ને, પ્લેટો, એરિસ્ટોટલ, સેક્સ્ટસ એમ્પિરિકસ, એ લોકોએ પોતાના લખાણોમાં ઝેનોફેનિઝના જે વાક્યો ટાંક્યા છે એના લગભગ 45 જેટલા ટુકડાઓ, ફ્રેગમેન્ટ્સ આપણી પાસે છે.
ફક્ત 45 ટુકડાઓ?
હા, અને એ પણ મુખ્યત્વે કવિતાના રૂપમાં. એમણે પોતાના વિચારો ફેલાવવા માટે કવિતાનો જ માધ્યમ તરીકે ઉપયોગ કર્યો હતો.
અને કેવી કવિતાઓ હતી એમની? એને કોઈ પ્રકાર હતા?
હા, એક મુખ્ય પ્રકાર હતો સિલોએ.
સિલોએ?
હા, આ એક જાતના કટાક્ષ કાવ્યો હતા. એમાં તેઓ હોમર અને હેસિયોડ જેવા જે મોટા કવિઓ હતા, અને એમણે જે દેવોનું વર્ણન કર્યું હતું, પહેલા માણસો જેવા ભૂલોવાળા દેવો, એમની મજાક ઉડાવતા હતા.
એટલે રમૂજ અને વ્યંગનો ઉપયોગ કરતા હતા?
હા, એના દ્વારા લોકોની અંધશ્રદ્ધા અને અજ્ઞાન પર પ્રહાર કરતા. આ સિવાય એમણે એલિજીસ પણ લખી. એ ગંભીર વિષયો પર હતી, જેમ કે દેવનું સાચું સ્વરૂપ શું છે, આપણા જ્ઞાનની મર્યાદા શું છે, સમાજના સાચા મૂલ્યો કયા હોવા જોઈએ. અને કેટલાક પુરાવા એવું પણ કહે છે કે એમણે કદાચ ઓન નેચર જેવું કોઈ ગદ્ય પુસ્તક પણ લખ્યું હશે કુદરતી ફિલોસોફી પર, પણ એના બહુ ઓછા અવશેષો બચ્યા છે.
જો આપણે એમની સરખામણી એ સમયના બીજા ગ્રીક વિચારકો સાથે કરીએ, જેમ કે થેલ્સ હતા કે પાયથાગોરસ હતા, તો ઝેનોફેનિઝ ક્યાં અલગ પડે છે?
સારો પ્રશ્ન છે. જુઓ, માઇલિશિયર વિચારકો હતા ને થેલ્સ, એનેક્સિમેન્ડર, એનેક્સિમિનિઝ, એમનો મુખ્ય રસ શેમાં હતો કે આ દુનિયા મૂળભૂત રીતે શેની બનેલી છે. પેલું આર્કે એટલે કે મૂળ તત્વ.
હા, કોઈ કે પાણી, કોઈ કે હવા.
બરાબર. એમનો ભાર ભૌતિક જગત પર હતો. પાયથાગોરસ અને એમના અનુયાયીઓ ગણિત, સંગીત, આત્માનો પુનર્જન્મ આવા વિષયોમાં હતા,
જ્યારે ઝેનોફેનિઝનું મુખ્ય ફોકસ ધર્મ અને જ્ઞાન પર રહ્યું.
બરાબર. એમનો મુખ્ય રસ હતો દેવતાઓનું સાચું સ્વરૂપ સમજવામાં અને માનવ જ્ઞાનની પહોંચ ક્યાં સુધી છે એ નક્કી કરવામાં. હોમર અને હેસિયોડ સાથેનો એમનો મતભેદ સ્પષ્ટ હતો. પેલી પરંપરાગત વાર્તાઓ સામે તર્કસંગત નૈતિક ધર્મશાસ્ત્ર ઊભો કરવાનો પ્રયાસ હતો એમનો.
અને એમના એક દેવના વિચારનો પ્રભાવ કોના પર પડ્યો?
એવું મનાય છે કે એમના આ એક દેવના વિચારનો પ્રભાવ પછીથી પારમેનાઇડિસ અને એલિયટિક સ્કૂલ ઓફ ફિલોસોફી પર પડ્યો. એ લોકો પણ એક અપરિવર્તનશીલ વાસ્તવિકતાની વાત કરતા હતા. એટલે ઘણીવાર ઝેનોફેનિઝને એલિયાટિક સ્કૂલના સ્થાપક અથવા તો પ્રેરણાદાતા પણ ગણવામાં આવે છે.
તો આટલા ક્રાંતિકારી વિચારો હતા એમના, પણ એમનો વારસો કેવો રહ્યો? શું એમના સમયમાં કે પછી તરત જ લોકોએ એમના મહત્વને સમજ્યું?
સાચું કહું તો તરત જ નહીં. જેમ તમે કહ્યું ને, પ્લેટો અને એરિસ્ટોટલ જેવા મોટા ફિલોસોફરો પણ એમને એક વ્યવસ્થિત ફિલોસોફર કરતા કવિ વિવેચક તરીકે વધુ જોતા હતા.
એવું કેમ?
કદાચ એટલા માટે કે એમના વિચારો આપણને ટુકડાઓમાં જ મળે છે, અથવા એમની પેલી ભટકતી જીવનશૈલીને કારણે લોકો એમને કોઈ એક ચોક્કસ સિસ્ટમ બનાવનાર તરીકે ન જોયા હોય. પણ સમય જતાં ધીમે ધીમે એમના વિચારોનું સાચું મહત્વ સમજાયું.
ખાસ કરીને કયા ક્ષેત્રોમાં એમના વિચારોનો પ્રભાવ દેખાયો?
બે મુખ્ય ક્ષેત્રો, ધર્મશાસ્ત્ર અને જ્ઞાનમીમાંસા. દેવોના માનવ સ્વરૂપીકરણની એમણે જે ટીકા કરી એ આજે પણ ધર્મદર્શનમાં એક કેન્દ્રીય મુદ્દો છે.
હા, એ તો છે.
અને પેલું જ્ઞાનની મર્યાદાવાળું એમનો સંશયવાદ સ્કેપ્ટિસિઝમ, અને પેલો ભેદ નિશ્ચિત જ્ઞાન એપિસ્ટેમ અને માન્યતા ડોક્સા વચ્ચેનો, એ તો પશ્ચિમી જ્ઞાનમીમાંસાનો પાયો બની ગયો છે.
અને પેલી સતત પ્રશ્ન પૂછવાની વાત.
હા, સતત સવાલ પૂછવા, પોતાની ભૂલ થઈ શકે છે એ સ્વીકારવું, ફોલિબિલિઝમ અને વધુ સારી સમજ માટે પ્રયત્ન કરતા રહેવું, આ સિદ્ધાંતો તો આજે વૈજ્ઞાનિક પદ્ધતિના પણ મૂળમાં છે, નહીં?
બરાબર. ચાલો એમના કેટલાક યાદગાર વાક્યો ફરી જોઈએ જે એમના વિચારોનો નિચોડ આપે. પેલું પ્રાણીઓવાળું તો ક્લાસિક છે.
હા, એ ફરી યાદ કરીએ. પણ જો ઢોર ઘોડા અને સિંહોને હાથ હોત, અથવા તેઓ માણસોની જેમ હાથ વડે ચિત્રકામ કરી શકતા હોત અને કલાકૃતિઓ બનાવી શકતા હોત, તો ઘોડાદેવોની આકૃતિઓ ઘોડા જેવી અને ઢોર ઢોર જેવી ચિત્રત, અને તેઓ તેમના શરીર એવા બનાવત જેવા તેમના પોતાના હતા. સીધો કટાક્ષ છે આપણી માનવ કેન્દ્રિત દૃષ્ટિ પર.
અને એમના એક દેવ વિશેનું વાક્ય.
એક દેવ. દેવો અને માણસોમાં મહાનતમ, શરીર કે વિચારમાં મનુષ્ય જેવો બિલકુલ નહીં. આપેલું પરંપરાગત ચિત્રણ હતું ને દેવોનું, એનાથી સાવ અલગ, એકદમ અમૂર્ત ઉત્કૃષ્ટ બૌદ્ધિક દેવ.
અને જ્ઞાનની મર્યાદા વિશેનું પેલું શક્તિશાળી કથન, જે ખરેખર વિચારવા જેવું છે.
હા, સ્પષ્ટ અને નિશ્ચિત સત્ય કોઈ માણસે જોયો નથી, ન તો કોઈ એવું હશે જે દેવો વિશે અને હું જે બધી બાબતો વિશે કહું છું તે વિશે જાણતો હશે. કારણ કે જો શ્રેષ્ઠ સંજોગોમાં તે જે સાચું છે તે કહેવાનું બને, તો પણ તે પોતે તે જાણતો ન હોત. પરંતુ માન્યતા દુખસા સર્વ બાબતો પર ઘડાયેલી છે. આ વાક્ય સીધું જ માનવીય જ્ઞાનની સીમા બતાવે છે.
ખરેખર આ અવતરણો જ બતાવે છે કે એમના વિચારો કેટલા ગહન અને મૌલિક હતા. અચ્છા, ઝેનોફેનસ વિશે કેટલીક ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો પણ છે. ની પેલી અવશેષોની વાત તો કરી આપણે.
હા, એમનું પેલું અવશેષોનું નિરીક્ષણ અને એના પરથી પૃથ્વીના ઇતિહાસ વિશે તારણો કાઢવા, એ ખરેખર એ સમય માટે બહુ મોટી વાત હતી. હજારો વર્ષ પહેલાંની વાત છે આ.
બીજું કંઈ?
પેલી એથ્લીટ્સની ટીકા, જે સંસ્કૃતિમાં શારીરિક પરાક્રમ સર્વોપરિ ગણાતું હોય, ત્યાં બુદ્ધિ અને શાણપણને વધુ મહત્વ આપવાની વાત કરવી એ બહુ હિંમત માંગી લે.
અને પેલું એમનું લાંબુ ભ્રમણકારી જીવન, 67 વર્ષ સુધી મુસાફરી,
એ પણ અસાધારણ છે. કદાચ આટલું ફર્યા એટલે જ એમને આટલા બધા વિચારો અને અલગ અલગ દ્રષ્ટિકોણ મળ્યા હશે.
અને એ પણ રસપ્રદ છે કે તેઓ પોતાના ગંભીર વિચારો કવિતા દ્વારા અને ક્યારેક તો પેલા સિમ્પોઝિયા એટલે કે મહેફિલોમાં રજૂ કરતા હતા.
હા, ફિલોસોફીને લોકો સુધી પહોંચાડવાનો એમનો આ એક અનોખો રસ્તો હતો, મનોરંજન સાથે જ્ઞાન.
પણ આવા ક્રાંતિકારી વિચારો હતા તો એનો વિરોધ પણ થયો જ હશે ને? એમના વિચારો વિવાદાસ્પદ ન હતા?
અરે, ખૂબ જ. તમે વિચારો, પરંપરાગત ધાર્મિક માન્યતાઓ પર સીધો હુમલો કરો, હોમર જેવા મહાન આદરણીય કવિઓની ટીકા કરો.
હા, એટલે વિરોધ તો થાય જ.
ચોક્કસ. એમને કદાચ નાસ્તિક, ધર્મભ્રષ્ટ આવું બધું ગણવામાં આવ્યા હોય, અને આજે પણ, મતલબ વિદ્વાનોમાં અમુક બાબતો પર ચર્ચા ચાલુ જ છે.
જેવી કે? કઈ બાબતો?
એક મુખ્ય ચર્ચા એ છે કે શું ઝેનોફેનસ ખરેખર એકેશ્વરવાદી મોનોથિયસ્ટ હતા? એટલે કે શું તેઓ એમ માનતા હતા કે ફક્ત એક જ દેવ છે, બીજું કોઈ નહીં? કે પછી તેઓ હેનોથિસ્ટ હતા, એટલે કે એક દેવને સર્વોચ્ચ માનતા હતા પણ બીજા નાના દેવોનું અસ્તિત્વ સાવ નકારતા નહોતા?
આ દ્વિધા કેમ?
કારણ કે એમનો પેલો શબ્દપ્રયોગ છે ને, દેવો અને માણસોમાં મહાનતમ, એના પરથી કેટલાક લોકો કહે છે કે એ બીજા દેવોને સાવ નકારતા નહોતા પણ એકને શ્રેષ્ઠ ગણતા હતા. એટલે આ એક ચર્ચાનો મુદ્દો છે.
બીજો કોઈ વિવાદ કે ચર્ચાનો મુદ્દો?
હા, એ પણ સવાલ ઉઠે છે કે શું એમની પાસે એક સુસંગત વ્યવસ્થિત ફિલોસોફિકલ સિસ્ટમ હતી, કે પછી તેઓ મુખ્યત્વે એક વિવેચક હતા જે પરંપરા પર પ્રહાર કરી રહ્યા હતા?
કારણ કે એમના વિચારો ટુકડાઓમાં મળે છે એટલે.
હા, એટલે આ નક્કી કરવું અઘરું છે. અને અમુક લોકો તો એમના સંશયવાદ અને એમના એક દેવ વિશેના દાવાઓ વચ્ચે વિરોધાભાસ પણ જુએ છે.
કેવી રીતે?
એમ કે જો તમે એમ કહો કે આપણને નિશ્ચિત સત્યની ખબર નથી પડી શકતી, તો પછી તમે એક દેવ છે અને તે આવો છે એવું આટલી ખાતરીથી કેવી રીતે કહી શકો?
અચ્છા, સમજાયું.
આ બધા પ્રશ્નો બતાવે છે કે એમના વિચારો આજે પણ કેટલા જીવંત છે અને વિચારવા જેવા છે. તો અંતે આપણે આખી ચર્ચા પરથી શું તારણ કાઢી શકીએ? ઝેનોફેનસ ઓફ કોલોફોન, આ ભ્રમણ કરનાર કવિ ફિલોસોફર પાસેથી આપણે શું શીખી શકીએ? મને લાગે છે કે સૌથી મોટો અને મહત્વનો સંદેશ છે પ્રશ્ન પૂછવાની હિંમત રાખવી. આપણી જે ઊંડી શ્રદ્ધાઓ છે, આપણી પરંપરાઓ છે, આપણે દુનિયાને જે રીતે જોઈએ છીએ, એ બધી જ બાબતો પર સવાલ ઉઠાવવાની હિંમત કરવી. ઝેનોફેનિસે આપણને શીખવ્યું કે આપણે ઘણીવાર શું કરીએ છીએ, આપણા વિચારોમાં, આપણી માન્યતાઓમાં, અરે આપણા દેવોમાં પણ આપણે આપણું જ પ્રતિબિંબ જોતા હોઈએ છીએ. અને સાચી સમજણ માટે આ પ્રતિબિંબની પેલેપાર જોવું જરૂરી છે.
અને એ પેલેપાર જોવાનો રસ્તો કયો?
રસ્તો છે તર્કનો, પુરાવાનો, નિરીક્ષણનો અને સતત પૂછપરછનો. હા, કદાચ એ રસ્તો સહેલો નથી અને કદાચ એ આપણને સંપૂર્ણ 100% સાચા જવાબ સુધી ના પણ પહોંચાડે. ઝેનોફેનિસ પોતે જ કહેતા થાય,
હા પેલું ડોક્સાવાળું,
બરાબર. પણ એમના મતે એ જ રસ્તો છે જે આપણને અજ્ઞાનમાંથી, પૂર્વગ્રહોમાંથી બહાર કાઢી શકે છે અને વધુ સારી, વધુ પ્રામાણિક સમજણ તરફ લઈ જઈ શકે છે.
આજના સમયમાં આ વાત કેટલી પ્રસ્તુત છે નહીં, જ્યારે ચારે તરફથી માહિતીનો મારો છે, સાચી ખોટી બધી જ, અને અંધવિશ્વાસ પણ કેટલી સહેલાઈથી ફેલાઈ જાય છે.
બિલકુલ. ઝેનોફેનિસે જે વિવેચનાત્મક વિચારસરણીની શરૂઆત કરી એની આજે કદાચ પહેલા કરતાં પણ વધારે જરૂર છે.
અને કદાચ આપણે સૌએ વિચારવા જેવો પ્રશ્ન એ છે કે,
હા બોલો,
ઝેનોફેનિસે જે રીતે પોતાના સમયની માન્યતાઓ પર સવાલ ઉઠાવ્યા,
એવી કઈ માન્યતાઓ કે પૂર્વગ્રહો આપણા આજના સમાજમાં છે જેના પર આપણે ઝેનોફેનિસની જેમ સવાલ ઉઠાવવાની જરૂર છે?
ક્યાંક આપણે પણ આપણા દેવોને કે આપણા વિચારોને આપણા પોતાના જ રૂપમાં તો નથી ઘડી રહ્યા ને? વિચારવા જેવી વાત છે.
અંતિમ ઉદ્ઘોષણા, ફરી મહીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક્ટ્રા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.